You're with SBS Radio. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયા કે અન્ય ઇંગ્લિશ સ્પીકિંગ દેશની પરમેનન્ટ રેસિડેન્સી કે સ્ટુડન્ટ વિઝા મેળવવા હોય તો ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ એટલે કે IELTS અથવા તો પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એટલે કે PTEની પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષામાં આવતા સ્કોર દ્વારા ઉમેદવાર ઓસ્ટ્રેલિયા કે અન્ય જે તે દેશમાં પોતાની વિઝા અરજી કરી શકે છે. જો કે જે ઉમેદવારની પ્રથમ ભાષા અંગ્રેજી નથી તેમને આ પરીક્ષામાં હાઈ સ્કોર મેળવવો થોડો અઘરો બની જાય છે. વળી પરીક્ષાને લગતી વિવિધ પ્રકારની અફવા કે માન્યતાના કારણે ઉમેદવારની મૂંઝવણમાં પણ વધારો થાય છે. તો આ પરીક્ષા અંગે પ્રવર્તતી માન્યતાઓ અને નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી કેવી રીતે સારો સ્કોર કરી શકાય તે વિશે વાત કરવા માટે આજે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે મેલબર્ન સ્થિત ઓઝી માઇગ્રેશનમાં ટ્યુટર તરીકે સેવા આપતા મિસ્ટર માલ્કમને, જેઓ ઘણા વર્ષોથી IELTS અને PTE જેવી પરીક્ષા માટેના ટ્યુટર તરીકે કાર્યરત છે. મિસ્ટર માલ્કમ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ સો મચ વત્સલ, અને ખૂબ ખૂબ આભાર તમારો અને SBS ગુજરાતીનો કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે કે આજે હું તમને મળી શકું અને આપણા બધા શ્રોતાઓ મિત્રોને જ્ઞાન અને નોલેજ શેર કરી શકું. થેન્ક યુ સો મચ.
માલ્કમ નામ સાંભળે એટલે એવું લાગે કે આપ ઓસ્ટ્રેલિયન હશો, પણ આપ તો એકદમ કડકડાટ ગુજરાતી બોલો છો.
આ એકચ્યુઅલી ઘણા લોકોને એવું થાય નામ સાંભળીને કે માલ્કમ એક ઇંગ્લિશ નામ છે, બ્રિટિશ નામ છે, પણ હું અમદાવાદથી જ છું અને મૂળ પારસી છું, એટલે પારસીમાં નામ ઘણું કોમન હોય છે માલ્કમ, એટલે હા લાગે એવું ખરું, પણ છું ગુજરાતી, પાક્કું ગુજરાતી જ છું.
રાઈટ માલ્કમ, PTE કે IELTS આ બંનેમાંથી કઈ પરીક્ષાની પસંદગી કરવી તે પ્રશ્ન ઉમેદવારોને મૂંઝવતો હોય છે, આપની શું સલાહ છે?
સૌથી પહેલાં અને સૌથી પ્રખ્યાત અને જૂની ટેસ્ટ હતી IELTS, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ. હવે PTEનું ફૂલ ફોર્મ છે પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ, અને IELTSમાં બે ટેસ્ટ હોય છે, જેમ IELTS એકેડેમિક અને IELTS જનરલ. એ રીતે PTEમાં પણ બે ટેસ્ટ છે, પણ માઇગ્રેશન માટે એક જ ટેસ્ટ માન્ય છે, જે છે PTE એકેડેમિક. એટલે એક્ચ્યુઅલ ટેસ્ટ છે PTE-A, એ સ્ટેન્ડ્સ ફોર એકેડેમિક. તો આ છે PTEનું નામ, અને આ ઓસ્ટ્રેલિયા વિઝા માટે, ખાસ કરીને પરમેનન્ટ રેસિડન્સી વિઝા માટે માન્ય છે, અને કેનેડા માટે અત્યારે હાલમાં ખાલી સ્ટુડન્ટ્સ માટે આ માન્ય છે, માઇગ્રેશન માટે માન્ય નથી. જો તમે માઇગ્રેશન વિઝા હેતુથી આપી રહ્યા છો એક્ઝામ, તો આજના જમાનામાં ઘણી બધી ટેસ્ટ છે, PTE છે, IELTS છે, TOEFL છે, પણ આઈ થિંક અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું લાસ્ટ ઓલમોસ્ટ 4 વર્ષથી ભણાવી રહ્યો છું, પહેલાં IELTS ભણાવતો હતો, હવે મેઇનલી PTE ઉપર ફોકસ છે. તો PTEમાં સ્કોર લાવવો ઘણો ઇઝી છે, મોસ્ટલી બધાનો આ એક્સપિરિયન્સ છે, IELTS કરતાં થોડું ઇઝી છે. અને બીજી વસ્તુ એવું છે કે આજની જે પરિસ્થિતિ છે ઓસ્ટ્રેલિયામાં, કે તમે જેટલા વધારે પોઈન્ટ્સ લાવો એટલા તમારા માટે સારું છે, તમને PR માટે બી વધારે પોઈન્ટ્સ મળે. જો આપણે 7 ઇચનો સ્કોર લાવીએ તો આપણને 10 પોઈન્ટ્સ મળે છે વિઝા હેતુથી, અને જો 8 ઇચ હોય તો 20 પોઈન્ટ્સ મળે છે. તો જો રાઇટિંગનું મોડ્યુલ છે IELTSમાં, ખાસ કરીને IELTS એકેડેમિકમાં, એમાં 8 લાવવું અઘરું છે, જ્યારે કે PTEમાં ઘણું સહેલું છે. એટલે મારા જો સાચી સલાહ આપવી હોય તો બધી ટેસ્ટ સારી જ છે, કોઈ ખરાબ નથી, પણ હા IELTSમાં થોડા પ્રયત્નો વધુ લાગી શકે, તો એ મેન્ટાલિટીથી તૈયાર રહેવું જોઈએ.
જે ઉમેદવારની મુખ્ય ભાષા અંગ્રેજી ન હોય પરંતુ તે ગુજરાતી કે કોઈ બીજી ભાષામાંથી આવતો હોય, તો શું તેના માટે PTEમાં સ્કોર લાવવો થોડો અઘરો બની જાય છે?
ઘણા જ બધા ગુજરાતી મિત્રો હોય છે, સ્ટુડન્ટ્સ હોય છે, અને ઓબ્વિયસલી ઓસ્ટ્રેલિયા બહુ જ પોપ્યુલર ડેસ્ટિનેશન છે, ગુજરાતી પંજાબી ખાસ કરીને આ બે કમ્યુનિટીઝ માટે બહુ જ સ્ટુડન્ટ્સ અને લોકો માઇગ્રેટ થવા માગે છે ઓસ્ટ્રેલિયા સારી લાઈફ માટે. તો આ એક બહુ વેલિડ ક્વેશ્ચન છે, અને ઘણા લોકોના મગજમાં એક બીક અને ભય હોય છે કે ઇંગ્લિશની એક્ઝામ છે, હું પાસ કરી શકીશ, મારું ઇંગ્લિશ એટલું સ્ટ્રોંગ નથી, હું કરી શકીશ. અને આઈ અન્ડરસ્ટેન્ડ, કારણ કે હું બી ગુજરાતી છું, પહેલાં અમદાવાદમાં જ હતો, ભણાવતો હતો, એટલે ત્યાં પણ ઘણા સ્ટુડન્ટ્સને આ પ્રશ્ન રહેતો હતો કે સર અમે કઈ રીતે ક્લિયર કરીશું, અમારું ગ્રામર એટલું વીક, અમને ઇંગ્લિશમાં ફ્લુઅન્ટલી બોલતા તકલીફ થાય છે. તો આ બધી વસ્તુઓ પછી આવે, પહેલાં આપણે એ સમજવું પડે કે આ એક સોફ્ટવેર બેઝ ટેસ્ટ છે, આમાં હ્યુમન ઇવેલ્યુએશન નથી થતું. અને સોફ્ટવેર જો તમે સમજી જાઓ અને જાણી જાઓ કે આ સોફ્ટવેર કઈ રીતે સ્કોર આપે છે, તો એના પછી ઘણું ઇઝી થઈ જાય છે. અને ઘણા જ બધા ગુજરાતી સ્ટુડન્ટ્સ છે આપણા, જે લોકો પહેલી અટેમ્પ્ટમાં જ 8 ઇચનો ઇક્વિવેલન્ટ સ્કોર બી લાવે છે, 9 ઇચ પણ ઘણા લાવે છે, 90 આઉટ ઓફ 90. એટલે ઇઝી છે, ડિફિકલ્ટ નથી.
કેટલાક ઉમેદવારો કે જેમની પ્રથમ ભાષા અંગ્રેજી નથી તેઓની માન્યતા એ છે કે સ્પીકિંગ કે રાઇટિંગ સેક્શનમાં ઓછા માર્ક્સ આવશે, કારણ કે તે અઘરા મોડ્યુલ છે. આપનું શું માનવું છે?
મારા પ્રમાણે સ્પીકિંગ તો ઘણું જ ઇઝી છે, પણ મેઇન આ બધી ટેસ્ટમાં એક પ્રોબ્લમ, મેજર પ્રોબ્લમ આપણી વિચારધારણાનો છે અને સાયકોલોજીનો છે. ઘણી વખતે એક ફિયર આવી જાય, એક બેરિયર આવી જાય કે હું કઈ રીતે બોલી શકીશ, અને આ થોટ માણસના અંદરથી ખાઈ જાય અને એટલો ટેન્શનમાં આવી જાય લોકો કે ત્યાં બોલી ના શકે. એટલે આ વસ્તુ તો મગજમાંથી કાઢવી જ પડશે. અને આઈ વુડ સજેસ્ટ કે બહુ જ ઇઝી છે સ્કોર લાવો, કારણ કે તમે માણસની સામે ઇંગ્લિશ નથી બોલી રહ્યા. જેમ કે આઇએલ્ટસ છે, એમાં તમે કોઈ ઇવેલ્યુએટરની સામે બેઠા હશો. પીટીમાં તો સોફ્ટવેર છે, તમારે ખાલી કોન્ફિડન્ટલી બોલવાનું છે, તમારો અવાજ રેકોર્ડ થઈ જશે. તો આઈ ડોન્ટ થિંક એટલું ડિફિકલ્ટ હોવું જોઈએ. અને ઘણા જ ગુજરાતી સ્ટુડન્ટ્સ છે જે લોકોના ફર્સ્ટ અટેમ્પ્ટમાં સ્પીકિંગમાં 90 આવે જ છે. બેઝિકલી ઇંગ્લિશ કરતાં પણ વધુ, જેમ મેં કહ્યું, ફરી કહીશ કે આ એક સોફ્ટવેર બેઝ ટેસ્ટ છે, અને જો તમે સમજી શકો કે સોફ્ટવેર તમને કઈ રીતે સ્કોર આપશે, તો યુ કેન ઇઝીલી ક્રેક સચ ટેસ્ટ્સ. સો આઈ ડોન્ટ થિંક ઇટ શુડ બી ડિફિકલ્ટ. અને હવે વાત કરીએ રાઇટિંગની. હવે રાઇટિંગમાં પણ બે ટાઈપના ટાસ્ક્સ હોય છે પીટીમાં. એક હોય છે સમરી રાઇટિંગ અને બીજું હોય છે એસે રાઇટિંગ. પણ જે બીજા મોડ્યુલ્સ છે પીટીમાં, જેમ કે રીડિંગનું મોડ્યુલ છે અને લિસનિંગનું મોડ્યુલ છે, એ પણ રાઇટિંગના સ્કોરને હેલ્પ કરે છે. કારણ કે પીટીમાં બધા મોડ્યુલ્સ ઇન્ટિગ્રેટેડ છે, આઇએલ્ટસમાં બધા ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે મોડ્યુલ્સની સમજ હોવી બહુ જ જરૂરી છે. અને આ ગ્રામર ઉપર અવશ્ય આપણું હોલ્ડ હોવો જોઈએ, ગ્રાસ્પ હોવો જ જોઈએ, પણ એ ઇમ્પ્રૂવ કરવું એટલું અઘરું નથી. અને ઘણા લોકોને એવી બી બીક હોય છે કે આપણે બહુ જ કોમ્પ્લેક્સ ઇંગ્લિશ લખવું પડે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ લખવા પડે, ફોર એક્ઝામ્પલ એસેમાં અને સમરીઝમાં. તો એવું નથી, તમે સિમ્પલ ઇંગ્લિશ લખો પણ સાચું લખો, અને બેઝિક ભૂલો ના કરો, જેમ કે સ્પેલિંગ મિસ્ટેક્સ છે, ગ્રામરની મિસ્ટેક્સ છે, ફૂલ સ્ટોપ પછી તમારે સ્પેસ છોડવી પડે. તો આ બહુ બેઝિક છે ટાઈપિંગના, અને એની ઉપર જો પકડ આવી ગઈ તો બહુ જ ઇઝી છે.
પીટીની પરીક્ષા વિશે કેટલીક માન્યતાઓ પણ સાંભળવા મળી છે, તેના વિશે આપ થોડી માહિતી આપી શકો?
હા, બિલકુલ. બહુ જ બધી મિથ્સ છે માર્કેટમાં ભરેલી છે મિથથી, કે લોકોને ઘણા જ બધા આવા વિચારો આવે કે ટેસ્ટ એક જ સેન્ટરમાં આપવી જોઈએ, અહીંયા ના આપવી જોઈએ. ઘણા વર્ષો પહેલાં એ લોકો પૂછતા હતા કે સર હું ક્યાં ટેસ્ટ આપું, રાજકોટમાં મેં સાંભળ્યું છે સારો સ્કોર આવે છે, ત્યાં ઓછા લોકોને બેસવાની જગ્યા છે, તો ત્યાં જઈને આપું, અમદાવાદમાં આપું, ક્યાં આપું? તો આ બધી વસ્તુઓથી ફરક ના પડે. મારું અન્ડરસ્ટેન્ડિંગ તો એટલું જ કે આ સોફ્ટવેર બેઝ ટેસ્ટ છે. આમાં ધ્યાન એક જ વસ્તુને રાખવું પડે કે કારણ કે આમાં બહુ બધા કમ્પ્યુટર અને હાર્ડવેરનો યુઝ થાય છે, તો આપણે જે માઇક અને હેડફોન જે યુઝ કરીએ ટેસ્ટ માટે એ વ્યવસ્થિત રીતે ચેક કરવું પડે. જો એમાં ઇશ્યુઝ હોય, કાં તો જ્યારે માઇક ટેસ્ટિંગ કરીએ એમાં કર્ક કર્ક પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય, કે કાં તો તમને એવું લાગે કે તમારો અવાજ બહુ દૂરથી આવી રહ્યો છે, એનો પડછાયો પડી રહ્યો છે, એકો પડી રહ્યો છે, હા, તો માઇકમાં ઇશ્યુ હોઈ શકે. અને જો માઇકમાં ઇશ્યુ હોય તો ઓબ્વિયસલી પ્રોબ્લેમ થઈ શકે. પણ આ વસ્તુમાં કોઈ તથ્ય છે જ નહીં કે એક જ સેન્ટરમાં આપવાથી જ સ્કોર સારો આવે છે, એવું કંઈ જ નથી. બીજો એવો બી બહુ મેજર મિથ છે કે જેમ તમે કહ્યું કે લેંગ્વેજ એક બેરિયર છે, તો હું ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણેલો તો મારા આવી શકે સારો સ્કોર? તો હા, બિલકુલ આવી શકે. ત્રીજો એવો બી મિથ છે, ઘણા લોકોને બોલવામાં સહેજ તકલીફ હોય. ઘણા લોકોને ટંગ અથવા મધર ટંગ ઇશ્યુઝ, જેને આપણે ઇંગ્લિશ અને ટેકનિકલી કહીએ MTI, મધર ટંગ ઇશ્યુઝ, કે સ અને શ જેવા વર્ડ્સમાં બોલવામાં તકલીફ થતી હોય. તો મને આવી તકલીફો છે તો મારો સ્કોર નહીં આવે? ના, એવું કંઈ જ નથી. તમે વ્યવસ્થિત રીતે બોલશો તો સ્કોર જરૂર આવશે.
આ ઉપરાંત અન્ય એક માન્યતા પણ જોવા મળી છે કે પુરુષ ઉમેદવારની સરખામણીમાં મહિલા ઉમેદવાર સ્પીકિંગમાં સારો સ્કોર નથી કરી શકતા. આ કેટલી હદે સાચું છે?
બીજો એવો બી એક મિથ છે ઘણા લોકોને હોય કે છોકરીઓ એટલે કે ફિમેલ ટેસ્ટ ટેકર્સનો સ્કોર ઓછો આવે છે સ્પીકિંગમાં, કારણ કે અવાજ થોડો પાતળો છે, અથવા તો મેલ ટેસ્ટ ટેકર્સનો બી ઓછો આવે કારણ કે અવાજ બહુ જાડો છે. તો આ બધા એક પ્રકારના મિથ છે. હા, જો તમારો અવાજમાં ઇશ્યુ છે તો એની પર વર્ક થોડું કરવું પડે. બહુ જ પાતળો છે તો એની બી રીતો છે કે તમે કઈ રીતે થોડું ચેન્જ કરી શકો. પણ છોકરીઓનો સ્કોર નહીં આવતો અને છોકરાઓનો આવે, એટલે આ બધા અનેક પ્રકારના મિથ છે. એટલે આમાં વિશ્વાસ બિલકુલ ના કરવો.
શું પીટી પોતાની પદ્ધતિમાં કોઈ ફેરફાર કરી રહ્યું છે?
બિલકુલ, એકદમ તમે સચોટ સવાલ પૂછ્યો વત્સલ. આ બહુ જ માર્કેટમાં બીજી રૂમર છે કે પીટી બદલાઈ ગયું છે, કે પીટી બદલાઈ રહ્યું છે, કે પીટીમાં ચેન્જીસ આવી ગયા છે, આવવાના છે. અને આ રૂમર આજની નથી પણ ઘણા વર્ષોથી છે. દર થોડા મહિને આવી રૂમર્સ આવે છે માર્કેટમાં કે પીટી બંધ થઈ જશે, પીટીમાં ચેન્જીસ આવી જશે, પીટીમાં આ થઈ જશે, તે થઈ જશે. મારો બહુ સિમ્પલ વસ્તુ છે કે હું જે કહું છું એવી તમે ના માનો, તમે કોઈની વાત ના માનો, તમે ખાલી ગૂગલ ઉપર લખો પીટી સ્કોર ગાઈડ, તો તમે પિયર્સનની વેબસાઇટ પર જશો અને ત્યાં પિયર્સને પોતે સ્કોર ગાઈડ આપેલી છે અને એનું લેટેસ્ટ વર્ઝન એ લોકોએ જૂન 2019 અપડેટ કર્યું છે અને ફાઇલ નંબર 10 છે, એટલે વર્ઝન નંબર 10, એટલે 10th વર્ઝન છે આ પિયર્સનની ગાઈડલાઇનનું. હવે એ વર્ઝનમાં કોઈ જ બદલાવ નથી, લાસ્ટ જે હતી ગાઈડલાઇન સેમ જ છે. પણ પહેલાં એવું કહેતા હતા ગાઈડલાઇનમાં કે રીડિંગનું જે મોડ્યુલ છે પિયર્સનમાં, એમાં ક્વેશ્ચન ટાઈપ્સ 5 ટાઈપના ટાસ્ક હોય છે, એ 5 ટાસ્ક કોઈ પણ સિક્વન્સમાં અથવા કોઈ પણ ક્રમમાં આવી શકે. ઉપરથી હવે ગાઈડલાઇનમાં એવું કહ્યું છે કે 5 ટાસ્ક એક જ નિયમિત ક્રમમાં આવશે, એટલે ઉપરથી હવે ગાઈડલાઇનમાં બહુ ક્લિયર છે કે રીડિંગમાં કોઈ સરપ્રાઈઝ નહીં મળે તમને.
રાઈટ,
જે તમને કહ્યું છે આ ઓર્ડરમાં જ આવશે ટાસ્ક, એટલે બેઝિકલી બહુ જ ક્લિયરલી અને બહુ જ સારી રીતે ગાઈડલાઇન બનાવી છે. એટલે ફરી હું બધા જે આપણા યુવાનો છે જે પણ આ સાંભળી રહ્યા છે ઇન્ટરવ્યૂ, એ લોકોને નમ્ર વિનંતી કરીશ કે મારી વાતે ના માનો, કોઈની વાત ના માનો, તમે ખાલી ગાઈડલાઇન વાંચી લો એકવાર, તમને એટલી ક્લેરિટી મળી જશે, તમને કોઈ ડાઉટ જ નહીં રહે.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
મલકમ, ઉમેદવારો એવું પણ વિચારતા હોય છે કે સ્પીકિંગ મોડ્યુલમાં તેમણે નેટિવ સ્પીકર્સ એટલે કે ઓસ્ટ્રેલિયન લોકો જે પ્રકારની એક્સેન્ટ વાપરતા હોય છે તેવી જ એક્સેન્ટ વાપરે તો જ વધારે સારો સ્કોર આવે છે. આપનો શું અભિપ્રાય છે?
હવે પિયર્સનનો મેઇન ટેસ્ટ છે પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ, અને ઇંગ્લિશ મીન્સ કે નેટિવ ટાઈપ ઇંગ્લિશ. હવે નેટિવનો મિનિંગ થયો કે ઓસ્ટ્રેલિયન્સ, બ્રિટિશ, અમેરિકન કે કેનેડિયન, આ 4 લોકો જનરલી નેટિવમાં એ લોકોની ભરતી થતી હોય. હવે આપણે જ્યારે બોલીએ ત્યારે એક્સેન્ટ ચેન્જ કરવાની જરૂર બિલકુલ નથી, અને હું બધાને એવી જ સલાહ આપું કે સૌથી સારી એક્સેન્ટ એ એક્સેન્ટ ન્યુટ્રલ એક્સેન્ટ, જેમાં કોઈ જ એક્સેન્ટ નથી. હવે જેમ તમારો સવાલ છે કે કોઈ એક પ્રોપર, ફોર એક્ઝામ્પલ મહેસાણા સાઇડથી છે સ્ટુડન્ટ, બીજો સ્ટુડન્ટ માની લો ચરોતરથી છે, ત્રીજો માની લો કાઠિયાવાડી છે, ચોથો સ્ટુડન્ટ માની લો પંજાબી છે. હવે આ દરેક જગ્યા પ્રમાણે એક હા થોડું બોલવાનો ટોન હોય, બોલવાની એક્સેન્ટ હોય, હા એની ઉપર થોડું વર્ક કરવું પડે. પણ એવું નથી કે આપણે એક્સેન્ટ એકદમ ચેન્જ કરીને એના ઓસ્ટ્રેલિયન એક્સેન્ટમાં જ બોલવાનું છે, એવું કોઈ જ જરૂર નથી. થોડા નાના નાના માઇનર ચેન્જીસ કરશો એનું મેજર ઇમ્પ્રુવમેન્ટ આવશે. પણ હા, એ લોકોને અવેર કરવું બહુ જરૂરી છે. તમારા સવાલનો જવાબ છે કે ના, એક્સેન્ટ ચેન્જ કરવાની જરૂર બિલકુલ નથી. પણ હા, બહુ સ્ટ્રોંગ પોતાની એક્સેન્ટ છે તો એ તમારે થોડું એક્સેન્ટ ન્યુટ્રલ તરફ જવાનું છે. તમને એક નાનું એક્ઝામ્પલ આપું તો ઘણા જ ગુજરાતી સ્ટુડન્ટ્સ છે જે લોકો શની જગ્યાએ સ બોલતા હોય, જેમ કે કન્ફ્યુઝનની જગ્યાએ કન્ફ્યુઝન બોલી દે. હવે હા, સોફ્ટવેર છે એટલે ઓબ્વિયસલી એ ડિટેક્ટ કરશે આ ભૂલ, એટલે એની ઉપર સહેજ વર્ક કરવું પડે. પણ એવું નથી કે એક્સેન્ટ ચેન્જ કરવી પડે. ફોર એક્ઝામ્પલ એક બીજું ઉદાહરણ આપું, જેમ કે આપણા ઘણા બધા યુવાનો પંજાબથી બી અહીંયા આવતા હોય છે, તો પંજાબીઓમાં એક ખાસિયત છે નોર્થ ઇન્ડિયન એક્સેન્ટમાં કે સ અને પ વાળા શબ્દ એ લોકો ભેગા બોલતા હોય ઘણી વખતે, એવું મેં જોયું છે. જેમ કે વર્ડ છે સપોર્ટ, પણ બોલાઈ જાય સ્પોર્ટ, એટલે હવે સ્પોર્ટ પણ એક એકચ્યુઅલ વર્ડ છે ઇંગ્લિશમાં, અને સપોર્ટનું તમે સ્પોર્ટ એકદમ ફાસ્ટ આવી રીતે બોલશો તો ઓબ્વિયસલી તકલીફ થશે. એ જ રીતે ઘણા સાઉથના સ્ટુડન્ટ્સ હોય, એ લોકોની થોડી સાઉથ ઇન્ડિયન સ્ટ્રોંગ એક્સેન્ટ હોય, જેમ કે ઈડીથી જે વર્ડ્સ એન્ડ થાય, જેમ કે ક્લેમ્ડ, બિલ્ડ, તો એ લોકો ઈડી ઉપર બહુ જ જોર આપીને બોલે, જેમ કે ક્લેમ્ડ, એ રીતે. એ જ રીતે ગુજરાતી સ્ટુડન્ટ્સમાં કહ્યું તો એ લોકો જેમ કે થોડો ઠેરાવ આપીને બોલતા હોય, સર મે આઈ કમ ઇન ધ ક્લાસ, આમ થોડી એક્સેન્ટ આવી જાય. હવે એની જગ્યાએ એ થોડી એક્સેન્ટ દબાવી દેવાની છે, જેમ કે સર મે આઈ કમ ઇન ધ ક્લાસ. હવે આમાં કોઈ જ એક્સેન્ટ નહોતી અને કોઈ ફેક એક્સેન્ટ નહોતી, પણ જે બહુ સ્ટ્રોંગ એક્સેન્ટ હતી કે સર મે આઈ કમ ઇન ધ ક્લાસ, એ આપણે થોડી દબાવી દીધી. એટલે થોડા માઇનર ચેન્જીસ કરવાથી બહુ મેજર ચેન્જ આવી જાય સ્કોરમાં.
આ ઉપરાંત પરીક્ષામાં અમેરિકન ઇંગ્લિશનો ઉપયોગ કરવો કે બ્રિટિશ, પીટી કયા અંગ્રેજીને માન્યતા આપે છે?
બરાબર છે, આ બી બહુ સારો સવાલ છે. હવે પિયર્સન પીટીની જે ગાઈડલાઇન છે એમાં બહુ ક્લિયરલી લખ્યું છે કે રાઇટિંગનું જે પણ ટાસ્ક તમારું હોય, એક ટાસ્કમાં આપણે એક જ ઇંગ્લિશનો પ્રયોગ કરવો. જો બ્રિટિશ સ્પેલિંગ યુઝ કરીએ છીએ તો બ્રિટિશ, અને અમેરિકન કરીએ છીએ તો અમેરિકન. હું તમને એક બે ઉદાહરણ આપું તો, જેમ કે થોડા વર્ડ્સ છે, જેમ કે ઓર્ગનાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. હવે આ બધા વર્ડ્સ તમે એસથી બી લખી શકો અને ઝેડથી પણ લખી શકો. બ્રિટિશ ઇંગ્લિશમાં જનરલી આપણે એસ યુઝ કરીએ અને અમેરિકનમાં ઝેડ કરીએ. હવે પીટી એવું કહે છે કે જો તમે ઝેડવાળો એટલે અમેરિકન ઇંગ્લિશ યુઝ કરો તો પછી એક એસએમાં માન લો આ તમે વર્ડ લખ્યો છે તો બાકી બધા વર્ડ્સ અમેરિકન સ્પેલિંગથી જોવા જોઈએ. પણ ઘણા લોકો એવું પૂછે કે સર આપણે આખી ટેસ્ટમાં એક જ ઇંગ્લિશ યુઝ કરવું જરૂરી છે રાઇટિંગના દરેક ટાસ્કમાં? તો ના, જરૂરી નથી. પીટી એવું કહે છે કોઈ પણ એક ટાસ્કમાં એક ફોલો કરો. જેમ કે સમરી રાઇટિંગનો એક ટાસ્ક છે રાઇટિંગમાં, તો એમાં બ્રિટિશ કરો તો બ્રિટિશ જ કરો. પછી એસેનો જે ટાસ્ક છે એમાં તમને જો અમેરિકન કરવું હોય તો કરવી શકો, પણ દેટ ઇઝ ઓલ્સો વેરી ઓડ નાવ. હવે વાય વિલ એનીબડી યુ નો ચેન્જ દેર ઇંગ્લિશ? જો થઈ શકે તો એક જ ફોલો કરશે, તો થઈ શકે તો એક જ કરવું બેટર છે.
રાઇટિંગના સેક્શનમાં ઘણી વખત એવું પણ સાંભળવા મળ્યું છે કે આપણે બેકસ્પેસ યુઝ ન કરી શકીએ. જો બેકસ્પેસ યુઝ કરીશું કોઈ સ્પેલિંગ મિસ્ટેક થઈ તો એનું નેગેટિવ માર્કિંગ થાય છે.
હા જી, આ એક એકચ્યુઅલી વિડીયો મેં પોતે જ બનાવ્યો હતો. યુટ્યુબ પર પણ છે હજી વિડીયો, છે ઘણા, એના 1.5 લાખ જેટલા વ્યૂઝ પણ છે યુટ્યુબ ઉપર. હવે એ વખતે, એટલે એપ્રોક્સિમેટલી ઓલમોસ્ટ 1.5 વર્ષ થઈ ગયું, ઘણું મેં એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા. અને એ વખતે એવું જોયું હતું મેં કે બેકસ્પેસનો જો બહુ ઉપયોગ થાય છે ટેસ્ટમાં, તો સ્પેલિંગનો જે સ્કોર છે એ થોડો લો આવે છે સ્ટુડન્ટ્સનો. પણ મેં બહુ ક્લિયરલી એ વિડીયોમાં બી ઉલ્લેખન કર્યું હતું કે તમે બેકસ્પેસ માન લો 100 વખત પણ યુઝ કરશો એક્ઝામમાં, એનો રાઇટિંગના સ્કોર ઉપર કોઈ જ ઇમ્પેક્ટ નથી.
ઓકે,
ખાલી સ્પેલિંગનો જે સ્કોર કાર્ડમાં સ્કોર છે એ ઓછો થઈ શકે એવું મેં વિચાર્યું એ વખતે. ઘણા સ્ટુડન્ટ્સનો રાઇટિંગમાં તો 90 જ આવતા હતા, સ્પેલિંગમાં માન લો 90માંથી 15 આવતા હતા, પણ રાઇટિંગમાં તો 90 જ આવતા હતા.
ઓકે, એટલે ઓવરઓલ સ્કોર ઉપર કોઈ
ઇફેક્ટ, ઓવરઓલ સ્કોર ઉપર પણ કોઈ ઇફેક્ટ નથી, અને રાઇટિંગનો જે સ્કોર છે એની ઉપર પણ કોઈ જ ઇફેક્ટ નથી. અને હું બધાને એ બી જાણકારી આપવા માગું છું કે તમે કોઈ પણ વિઝા માટે, કે સ્ટુડન્ટ વિઝા કે માઇગ્રેશન વિઝા ગમે તે માટે અપ્લાય કરો છો, એના માટે પીટી ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે કે તમારે માન લો જેમ કે 7 ઇંચનો સ્કોર જોઈએ, 8 ઇંચ 6 ઇંચ, તો એ લોકો મેઇન રાઇટિંગનો જ સ્કોર માગે છે. અને સ્પેલિંગ, ગ્રામર, રિટન ડિસ્કોર્સ અને વોકેબલરી આ બીજા પેરામીટર્સ છે જે રાઇટિંગના સ્કોર જોડે સંકળાયેલા છે. પણ મેં જેમ કહ્યું, સ્પેલિંગનો સ્કોર કોઈ તમને પૂછવાનું જ નથી કે તમારો કેટલો સ્કોર આવ્યો. તમારો રાઇટિંગમાં કેટલો આવ્યો? તો ભાઈ મારા 85 આવ્યા 90માંથી, એટલે તમારું કામ થઈ ગયું.
માલકમ, કેટલીક વખત એમ બને કે પરીક્ષા દરમિયાન કમ્પ્યુટરના સોફ્ટવેરમાં કંઈ ખામી આવી કે ઓડિયો ફાઇલમાં ખૂબ જ ઘોંઘાટ થવા લાગે, તો આ સંજોગોમાં ઉમેદવાર એક્ઝામ રૂમમાં રહેલા સુપરવાઇઝરને પોતાની સાથે જે બની રહ્યું છે તે જણાવતા અચકાતા હોય છે, તો આ પરિસ્થિતિમાં ઉમેદવાર શું કરી શકે?
આ તમે બહુ જ મુદ્દાનો સવાલ પૂછ્યો. એના સિવાય હું બીજું બી પહેલાં કહી દઉં કે જ્યારે ઘણા લોકો ફર્સ્ટ ટાઈમ જ્યારે ટેસ્ટ આપે છે, અથવા તો ફર્સ્ટ અથવા સેકન્ડ ટાઈમ આપે છે, ત્યારે એક જ ટેસ્ટ સેન્ટરમાં ઘણા બધા લોકો ભેગા ટેસ્ટ આપતા હોય. હવે સ્પીકિંગ પહેલું ટાસ્ક અને પહેલું મોડ્યુલ છે, અને ઘણા લોકો ગભરાઈ જાય કે મારે બાજુવાળા આટલો જોર જોરથી વાતો કરી રહ્યા છે તો હું કઈ રીતે બોલું, અને ગભરામણને ગભરામણમાં જ સ્કોરની થોડી ઇમ્પેક્ટ થઈ જાય. કારણ કે ઓબ્વિયસલી કોન્ફિડન્સ ડાઉન જતો રહે એટલે માણસ થોડો બોલી ના શકે ફ્લુઅન્ટલી. અને બીજી વસ્તુ જેમ મેં કહ્યું કે પીટીમાં બધા મોડ્યુલ સંકળાયેલા છે, ઇન્ટિગ્રેટેડ છે એકબીજા જોડે, એટલે જો તમારો સ્પીકિંગનો સ્કોર ડાઉન ગયો તો રીડિંગ અને લિસનિંગ પણ લિંક્ડ છે એની જોડે, એ પણ 100% ડાઉન જવાનું જ છે.
ઓકે,
એટલે મેન્ટલી પહેલાં તો પ્રિપેર રહેવું કે બધા લોકો ભેગું બોલવાના છે ક્લાસ, એટલે ટેસ્ટ સેન્ટરમાં, અને મારે પણ મારું પોતાના ઉપર જ ધ્યાન રાખવાનું છે, મારે ડિસ્ટ્રેક્ટ નથી થવાનું. એટલે જ્યારે ઘરે પણ તમે પ્રેક્ટિસ કરો તો આઈ વુડ સજેસ્ટ કે એવા એન્વાયરમેન્ટમાં પ્રેક્ટિસ કરો અથવા તો એવું વાતાવરણ ક્રિએટ કરો તમે જેમાં થોડું ડિસ્ટર્બન્સ છે, એટલે મ્યુઝિક ઓન રાખો, ટીવી ઓન રાખો બેકગ્રાઉન્ડમાં, જેથી તમારી બ્રેન યુઝ ટુ થઈ જાય એક્ટિવિટી માટે. એના પછી તમને કોઈ સરપ્રાઈઝ નહીં લાગે જો તમારા બાજુવાળા જોરથી બોલે તો પણ. અને બીજી વસ્તુ કે હા, ટેકનિકલ ઇશ્યુઝ ગમે તે ટેસ્ટમાં થઈ શકવાનો ચાન્સીસ છે, કારણ કે બેઝિકલી આમાં સોફ્ટવેર બી ઇન્કલુડેડ છે અને હાર્ડવેર બી છે. જેમ મેં સ્ટાર્ટિંગ ઓફ ધ ઇન્ટરવ્યૂમાં આપણે જણાવ્યું કે માઇકના પણ ઇશ્યુઝ થતા હોય છે. ઘણી વખતે ચાલુ ટેસ્ટમાં કમ્પ્યુટર બંધ થઈ જાય, ઘણી વખતે એવું બી થતું હોય છે કે બહુ જ ગરમીનો ટાઈમ છે અને એસી બંધ થઈ જાય. જેમ કે ઓસ્ટ્રેલિયામાં આપણા ઘણા મિત્રોને ખ્યાલ હશે કે ખાસ કરીને અમે મેલબર્નમાં છીએ આપણે અત્યારે, તો મેલબર્નમાં ઘણી વખતે બહુ એક્સ્ટ્રીમ વેધર હોય, બહુ કોલ્ડ હોય કાં તો બહુ હોટ બી થઈ જાય. હવે માન લો તમે એકદમ ગરમીમાં બેઠા છો, સેન્ટરમાં એસી બંધ થઈ ગયું, એવું બી થઈ શકે. ઘણી વખતે કમ્પ્યુટરે ઓફ થઈ જતા હોય, કારણ કે જેમ મેં કહ્યું કે લાઇટ જતી રહી. હા, જનરેટર હશે, યુપીએસ હશે કમ્પ્યુટરમાં, પણ ક્યારેક ટેકનિકલ ઇશ્યુઝ થવાના ચાન્સીસ છે, અને એના માટે આપણે રેડી રહેવું જોઈએ. અને હા, જેમ કે લિસનિંગ મોડ્યુલ છે એમાં ઓડિયો બંધ થઈ ગયો, ચાલુ ઓડિયો, તો હા, તમારે કોઈ પણ ઇશ્યુ થાય તો પિયર્સનની વેબસાઇટ ઉપર બહુ જ ક્લિયરલી લખ્યું છે કે રાહ ના જુઓ, તરત જ હાથ ઊભો કરી દેવો, અને ત્યાં જે સુપરવાઇઝર કે ઇન્વિજિલેટર છે રૂમમાં એમને તરત રૂબરૂ જઈને જણાવવું કે મારે જોડે આવો ટેકનિકલ ઇશ્યુ થયો છે, તો હું ટેસ્ટ પતે એ પહેલાં હું તમારી જોડે કમ્પ્લેન લોન્ચ કરવા આવીશ ફરી, આટલું કહેવું. અને જો તમારી કમ્પ્લેન એની એ વખતે સોલ્વ થઈ જતી હોય, જેમ કે ઘણી વખતે સુપરવાઇઝર કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરતા હોય છે અને જે અટક્યું છે તમારું ત્યાંથી જ એ સેમ ક્વેશ્ચનથી કન્ટિન્યુ થશે ટેસ્ટ.
ઓકે,
તો એવું થઈ જાય તો સારી વાત છે, જો નહીં થાય તો તમે લિખિતમાં એ લોકો કમ્પ્લેન આપવી જરૂરી છે. પણ જો તમે માગશો જ નહીં અથવા હાથ ઊભો કરશો જ નહીં તો પ્રોબ્લેમ થશે. ઘણા વખતે એવું બી થતું હોય કે જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે માણસ કમ્પ્લેન ના કરે, એને થોડો શાય લાગતો હોય કે એવું વિચારે કે આ તો રેકોર્ડ થઈ જશે મારી કમ્પ્લેન. પણ એવું નથી, એ લોકોએ ગાઈડલાઇનમાં લખ્યું છે હાથ ઊભો કરવો પડે એટલે કરવો જ પડે. આપણે ઘણી વખતે એવું બી સ્ટુડન્ટ્સ કહેતા હોય કે મારી ટેસ્ટ પતી ગઈ એના પછી હું કમ્પ્લેન લોન્ચ કરવા ગયો અને ત્યારે મને એ લોકોએ એવું કહ્યું કે જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે તમે કેમ હાથ ઉપર ના કર્યો. એટલે આપણને આવી પરિસ્થિતિ ના આવે એ માટે જેવી ઇસ્યુ જનરેટ થાય છે કે ક્રિએટ થાય છે તરત જ કમ્પ્લેન કરી લેવી અને ટેસ્ટ સેન્ટર લીવ કરતાં પહેલાં તમારે એની લિખિત પ્રૂફ લઈ લેવો. જો તમારી જોડે પ્રૂફ છે તો એમાં એ લોકો કમ્પ્લેન નંબર લખીને આપે છે, દેટ ઇઝ અ પ્રૂફ, એવિડન્સ છે આપણી જોડે. અને એના પછી જેવા તમે બહાર આવો છો ઈમેલ મોકલવાનો હોય પીએસએનને કે મારી જોડે આ પ્રોબ્લેમ થયો અને મને આ કમ્પ્લેન નંબર આપવામાં આવ્યો છે, તો આઈ વુડ રિક્વેસ્ટ યુ ટુ ઇન્વેસ્ટિગેટ માય કેસ. અને દરેક સેન્ટર્સમાં સીસીટીવી પણ હોય જ છે, તો એ લોકો તમારું આખું સ્ક્રીન રેકોર્ડિંગ અને ટેસ્ટ રેકોર્ડિંગ કરે. અને પાસ્ટમાં એવા બી ઘણા કેસીસ છે જે લોકોએ કમ્પ્લેન લોન્ચ કરી છે, એ લોકોનું ઇન્વેસ્ટિગેશન થયા બાદ પીએસએનને ફ્રી રીટેસ્ટ આપેલી છે. પણ એનો 50-50 ચાન્સ હોય, કારણ કે એ લોકો બી ઓબ્વિયસલી આખું ઇન્વેસ્ટિગેટ કરશે. જો એ લોકોને લાગે કે આ જેન્યુઇન પ્રોબ્લેમ છે તો એ લોકો અવશ્ય હેલ્પ કરે છે સ્ટુડન્ટ્સને, એ પણ મેં જોયું છે.
થેન્ક યુ સો મચ માલકમ કે તમે સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે પીટીની પરીક્ષા સાથે જોડાયેલી માન્યતા વિશે વાત કરી. SBS ગુજરાતી તરફથી તમારો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર વત્સલ તમારો અને SBSનો, SBS ગુજરાતીનો, કે મને આ ચાન્સ આપ્યો કે હું લોકોને અવેર કરી શકું, થોડું મારું નોલેજ શેર કરી શકું. કારણ કે નોલેજ એવી વસ્તુ છે જેટલું શેર કરો એટલું વધે જ છે, ઓછું કદી નથી થતું. અને જો કોઈ પણ ગાઈડલાઇન જોઈએ તો આઈ વિલ મોર દેન હેપી કે ફ્યુચરમાં બી હું લોકોને ગાઈડ કરી શકું. ખૂબ ખૂબ આભાર આપનો.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઇક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Enjoy more stories in your language by visiting sbs.com.au.